जय जिनेन्द्र श्री भाग संजीकृत सत्ता स्वरूप एमा आपने विश्वमा आना ऊपर पहुंचा के छेलप करेगा मैं विश्वमा पाने छेलप करेगा आखु वाद चाले से कोई बाई माँ को देवा देनी मान्यता से बदु करे ते वहाँ चले आपने एक सीमा में बु इसे लाने पूजे तो बदु बोलो पहला ते वो जतुन ओला निकलता था माता निकलते ये रीते बदाय तो ये नहीं सांगे तो कभी इन्हें तो पूजता पूजता ही मरी जाए जिम के निके तो भाई कोई प्रणाम भगवान बचाए तो भगवान ने पूजता पूजता होकर मरी जाए उस समय अथवा भगवान की यात्रा आ गया तो यात्रा करता करता के मरी जाए तो जो भगवान रक्षा वाला हो तो त्या तो रक्षा करनी चाहिए तो यहाँ जो एक आऊ बने ने त्यारे शू कोई जवाब आपे एनो कैसे ત્યારે તેઓ કહે તેઓ એટલે જે કુદેવાદીન માને છે કે શું કે પ્રાણીની આયુ સ્થિતિ હોય તેટલી તે ભોગવે એક પળ પણ આગળ પાછળ થઈ શકતા નથી પાછી ન્યા પછી કોને નાખે આયુ જૈન ના હોય ખાસ તો જૈન બાકી આમ અને આયુ બહુ જરૂરી છે જગતમાં શું હોય છે જરૂરી એટલે બધી આમ સામાન્ય હોય શું હોય ક્રેડિટ પોતાને લેવીને એમાં ઓલું કઈ વિઘ્ન આવે ખોટું થાય ડિસ્ક્રેડિટ તો એકબીજા ઉપર નાખી દેવા સારું છું તો પોતાનું લેવન થાય તો લક ઉપર ને નસીબ ઉપર ને બીજા ઉપર ન્યા તો કેમ બે નિયમ તો બે સરખો હોવો જોઈએ જેમ ભાગીદારી હોય ને ભાગીદારી કેવી હોય નફામાં જે ભાગીદાર હોય અને ખોટમાં નહીં બંનેમાં હોય તો કોઈ કઈ એવો તર્ક લગાવે તો નુકસાન મારીને લફો તારો હવે એવા તર્ક નહીં લગાવે એક સામાન્ય કે ભાગીદારી કોનું નામ કહેવાય કે લાભ કે નુકસાન બંનેમાં એનું હોય એમ જો તને એમ લાગે કે આયુષ્ય થતું હતું તો પહેલા એમ કે જીવતો હતો ત્યારે પણ સેનાથી જીવતો હતો આયુષ્ય એ તો શીખલા શું કરે આ તો પૂજાદિકનો વ્યવહાર બનાવી રાખ્યો ત્યાં પછી કે આ તો કરીએ છીએ બાકી તો નસીબમાં હશે તો પાછા બોલતા જાય અને પાછું શું કરે અંદર અભિપ્રાયમાં તો ઓલાની ઘડતા હોય બોલી તો ના અને આ બહુ જીવનમાં બધું છે બોલવામાં ને જ્યાં જેને કે ને જે ગંગાના કાંઠે રહેતો એનું નામ શું હોય ગંગાદાસ હોય અને જમનાના કાંઠે રહેતો હોય જમનાદાસ આપણે જ્યાં જઈને એવું બોલવાનું એમ જ્યાં સફળતા થાય ત્યારે એમ કે જોઈ અમે કીધું તું ને એટલે આવું જ થાય અમે કહીએ હા સાચું જાય અને જ્યાં પોતાની ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે બીજી વાર એની નહીં અથવા બીજા કોઈને શું યાર તમને કીધું તમે બરોબર કર્યું જ નહીં મેં કીધું એમ કર્યું જ નહીં અંતે તો એમાં પોતાનું ક્રેડિટમાં હોય ત્યારે પોતા લઈ લેવાનું ઓલું ત્યાં બીજું બહારનું કાઢવું કે એવું એ નથી તો એ રાખ્યો પરંતુ એમાં તો જગતના કહેવામાં પણ જો જગત આમ કહે છે કે ભાઈ આવી સ્થિતિ હોય તો એને શું થયું જીવન મરણ સુખ દુઃખ લાભ લાભ આદિના મૂળમાં તો કર્મની જ આખી વાત આવી અંતે તો એક સામાન્ય છે જૈનમાં હોય તો કર્મની વાત આવે આમ બારમાં શું એના માટે કયો બીજો શબ્દ આવે નસીબ બારમાં આમ કે એના નસીબ એવા બધા એના એને એવું ભાગમાં એવું લખ્યું તેવું અહીંયા આપણે જે એને કર્મ કહીએ નિયમિત રૂપે ભાગમાં અથવા તેની એવી યોગ્યતા તો શબ્દો તો એ નહીં જ આવે છે ભાવમાં નથી લોકો લેતો એમ તો અહીંયા જીવનનું જીવન રે મરણ થાય બાર માનુકૂળતા પ્રતિકૂળતા મળે આદિમાં કોણ આવી ગયું જે શબ્દ એમાં શું છે આદિના મૂળમાં મૂળમાં એટલે આદિના મૂળમાં આપણને બારમાં એ સંયોગ દેખાય પણ મૂળ કામ કરે છે બે પોતાની યોગ્યતા અને નિમિત્ત રૂપે કર્મ બહારથી તો બીજું કારણ આવે કે ભાઈ આને સાચી એકદમ લાઈન પકડી લીધી એટલે પૈસાદાર થઈ ગયો અને ખરા ટાઈમે એને ડિસિઝન લઈ લીધું ત્યારે સફળ એ તો એક શું છે બાહ્યનું એક કારણ છે બાકી મૂળમાં કારણ શું છે એનું પૂર્ણ ઉદય હતો તો અનુકૂળ પૈસા મેળવ્યો બધો તો અહીંયા કે છે મૂળમાં તો કર્મ આયુષ સાતા અસાતા શું છે બેમાં શું ફરક છે આયુષ્યઈશ અને એક પદ છે ગુરુદેવસિંહ પણ એક લખ્યું છે હસ્તાક્ષરમાં કયું લખ્યું છે આયુષ્ય અને બીજું સાતા સાતા બે માસ કઈક લખ્યું છે નહીં બે માં આવી ગયું છે ને અક્ષરદેવમાં બીજા ભાગમાં હજી વાંચી લે. આયુષ્ય રક્ષા કરે અને વેદની રચના કરે, આત્મા આનંદમાં મોજ કરે. એવી રીતે આ શરીરનું કેવું ટકવું, કેટલો કેટલી કોની જવાબદારી, કોની ડ્યુટી છે? આયુષની. પછી કેવું રહેવું, રોગી નિરોગી આ કે બારમાં, એ કોનું કામ છે? વેદની કરવાનું. એટલે જેમ કે બધાને ભાઈ અમારે તો કઈ ચિંતા નથી, ભલે પ્રસંગ આવ્યો છે પણ અમે તો શું કર્યું છે, બધાને કામ સોંપી દીધા. અમે તો ઇવેન્ટ વાળાને કહી દીધું, અમે તો નિરાતે ઘરમાં બેઠા છીએ એમ. અહીંયા બધું શું છે, જેનું જે છે ને કામ સોંપી દેવાનું. શું કામ છે, કેટલું આપણું જીવન કેટલું છે, કોને જ્યોતિષને કહેવાનું, કેમ રહેવું એ કોઈ બીજાને ભણેલા ગણા મેનેજમેન્ટ વાળાને કહેવાનું. શું કહેવાનું, કે મેં તો જ્ઞાની કહે છે, મેં તો બધાને એનું એનું કામ સોંપી દીધું છે અને હું આત્મા આનંદમાં મોજ કરું છું. તો એ રીતે અહીંયા કહે છે કે એ આયુષ્ય સાતા સાતા અથવા અંતરાયાદિકનું અનુકૂળપણું પ્રતિકૂળપણું જ પ્રબળ કારણ થઈ રહ્યું છે. શું છે આમાં મૂળ બેમાં ફરક શું પડે છે, ઘાતી અને અઘાતીમાં શું ફરક પડે કર્મમાં? એટલે ઘાતી કર્મ એ સીધા જીવના પરિણામ સાથે છે અને અઘાતી કહેવાય છે સંયોગ, અને એટલા માટે બેમાં ફરક છે. આપણને સામાન્યપણે શેના ઉદય અસાત એટલે પાપના ઉદયનો ભય છે, અઘાતી કર્મના. આપણને ઘાતી કર્મના નિમિત્તે મારી બધી વિપરીતતા અને હીનતા થઈ છે એની ક્યારે ખબર, અને એમાં પણ એક ગુરુદેવ સરસ લેતા, આમ તો હોય જ શાસ્ત્રમાં તો હશે જ કર્ણાની શૈલીમાં. જ્ઞાન દર્શન અને વીર્ય જેમ છે ને, જ્ઞાનાવણી દર્શનાવણી અને અંતરાય અને બીજું મોહનિકર, બેમાં શું ફરક છે? એકમાં હીનતા છે, એકમાં વિપરીતતા છે, અને એકની ભિન્નતા છે, અગાતી ભિન્નતા. આજે છે જ્ઞાન, જ્ઞાન છે અથવા એટલે ઉદય સામે લઈએ અને ક્ષોપસમ લઈએ, એની સામે અહીંયા પ્રણતિમાં જ્ઞાન ખીલેલું છે, દર્શન ખીલેલું છે, વીર્ય ખીલેલું, તો એનું શું છે? ઓલાની જેમ વિપરીત ટોટલી નથી, શ્રદ્ધાને ચારિત્રમ આ કહેવાય છે, થોડાક ખીલેલા, અને ખીલેલા હોવાથી કેવા છે એની એની હીનતા છે. જ્યારે શ્રદ્ધા અને ચારિત્રમાં કેવી છે, વિપરીતતા છે, એમાં સાવ વિપરીતતા, એમાં જરાય અંશ પણ નથી. અને એટલા માટે જે કર્મથી વિચાર કરીએ તો ફરક શું છે, જ્ઞાનાવાણી દર્શનાવાણી મૌનીનો અને અંતરાય, એમાં એટલે પેલા જ્ઞાનાવાણી દર્શનાવાણી અંતરાય એક બાજુ અને એક બાજુ મૌની, એમાં શું ફરક શું છે બેમાં? આમાં ત્રણમાં ઉદય ભાવ તો છે, સાથે ક્ષોપસમ પણ છે, ટોટલી ઉદય ભાવ નથી. જયારે મૌની કર્મમાં તો દર્શન મૌન કે ચારિત્ર એ બધો કેવો છે, ટોટલી ઔદયિક ભાવ છે, અને એટલા માટે આ કેવા છે, હીનતા વાળા. ઓલા કેવા છે, વિપરીતતા વાળા, અને અઘાતી કર્મના નિમિત્તે મળતા સંયોગ કેવા છે, ભિન્નતા વાળા. તો અહીંયા એ કે આવું કર્મ, એમાં આયુષ કર્મ સાતા સાતા વેદનીનું અથવા અંતરાયનું અનુકૂળપણું પ્રતિકૂળપણું જ પ્રબળ કારણ થઈ રહ્યું, અને એટલા માટે અમે થોડોક ફરક રાખો. ક્યારે આપણે શું જનરલી છે ને, મંદિર જવું હોય ને કંઈક અકસ્માત થયો ને આમ થયો ને અથવા તો એક આપણે બીમાર પડી ગયા નથી જવાતું, તો શું કહીએ બધાને, અંતરાય કરવો બરોબર છે ને, અંતરાય આવ્યો ને નહીં તો અંતરાય તો આવ્યો, જવું તો મંદિર જવું તો ને અટકી પડ્યા છે. શું અંદરનું, એ તો અંદરનું તો બધું છે, પણ બાયમાં નિમિત્ત રૂપે, ચાલો નિમિત્ત રૂપે કોણ, નિમિત્ત રૂપે કોણ, દર્શન એ દર્શનાવાણી નથી, દર્શન ભગવાનના દર્શન કર્યા એ ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન, ભગવાનના દર્શન કર્યા એ ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન, ભગવાન એ શું થઈ ગયું, ભેદ પડી ગયો, અને ભેદ પડ્યો તો જ્ઞાન આવે, દર્શનમાં સામાન્ય અવલોકન આવે, એમાં આ ભગવાન એ તો ભેદ પડી ગયો, તે તો શું થઈ ગયું, જ્ઞાન થઈ ગયું, દર્શન ન રહ્યું. એમાં શબ્દ દર્શન થી એક પેલા તો બહુ દર્શન શબ્દ થી મિક્સઅપ શું ન કરવું, પેલું શ્રદ્ધા અને સામાન્ય બે નું મિક્સઅપ ન કરવું, અને એ દર્શન માં સાથે જ્ઞાન ને આ માણસ એ તો મેં દેખું છું, માણસ દેખું છે ને, માણસ ભેદ પાડી જાણવું થઈ ગયું, દેખવું ન આવ્યું. દર્શનમાં તમે એક શ્રદ્ધા લ્યો એ જુદી વાત છે, અને દર્શન એટલે દેખવું, દેખવું એટલે જેને બીજી ભાષામાં શું છે, બીજું હજી સામાન્ય અવલોકન, હજી સત્તા ગ્રાહક, શું છે, મહાસત્તા અથવા સત્તાગ્રાહ. સત્તાગ્રાહક એટલે છે. તમે આમ કહો આ ભગવાન તો એ તો શું થઈ ગયું, બધામાંથી ભેદ પાડ્યો, એમ આને દેખું છું, આને કઈ તે ભેદ થઈ ગયો ને, એટલે એ બધું જ્ઞાનમાં જાય આ દર્શન. તો અહીંયા ફરીથી તો એ જ્ઞાનાવાણી, દર્શનાવાણી અને અંતરા, એ ત્રણમાં શું છે, એટ એ ટાઈમ શું છે, એટ એ ટાઈમ શું છે, ટોટલી ઉદય છે કે ક્ષાયિક પણ છે, ક્ષોપક્ષમ છે એટલે અધુરાશ છે, અને અધુરાશ હોવાથી જેટલું ખીલ્યું એ ક્ષોપક્ષમ છે, અને જેટલું નથી ખીલ્યું અવરાયેલું છે એટલું ઉદય છે. જયારે મોહની કર્મ છે એમાં તો શું છે, અનાદિનું શું છે, આપણને ઉદય જ છે, એનો ઉદય જ છે, ઉપસમ નથી થયો ક્ષોપક્ષમની તો વાત, અને એ પણ એક છે. આઠ કર્મમાં ઉપસમ થાય અને પછી આગળ થાય એવું કોનામાં, ઉપસમ ભાવ આઠ કર્મમાંથી કોનામાં થાય, માત્ર મોહની કર્મમાં, એટલે શ્રદ્ધા ને ચારિત્રમાં. કારણ કે આ જ્ઞાન દર્શન વીર્ય તો ઓલરેડી કેવા છે, ખીલેલા છે, પછી એને ઉપસમ શું થવાનું, જેમ બોલો કચરો હોય ઉપસમ ઠંડુ બેસે પછી એમાંથી સારો કાઢીને એમ, એવી રીતે અહીંયા તો એવું નથી. અને ચાર અગાતી કર્મમાં ઉપસમ કેટલાનો અને ક્ષોપક્ષમ કેટલાનો, આ તો સંયોગ છે, એમાં ઉપસમ ઉપસમ અને ક્ષોપક્ષમ અગાતી કર્મમાં કેટલા, નહી કેમ નહી ભાઈ, શું ઓટો મોડ નહીં કહીએ તો છે જ, એવી રીતે એમ તો પેલું તો એક છે કે એ સંયોગ, વળી સંયોગમાં ઉપસમ ને ક્ષોપક્ષમ હોય, સંયોગમાં માત્ર બે સ્થિતિ હોય, કાં તો હોય અને કાં તો ન હોય, તો છે તો એના શું કહેવાય, ઉદય છે, અને નથી તો ક્ષય થઈ ગયા. તો આ રીતે આઠય નો શું હોય, ઉદય હોય, આઠય નો ક્ષય હોય, ક્ષોપક્ષમ ચાર ઘાતી નો જ હોય, અને ઉપસમ માત્ર મોની નો હોય, આ બધી સિસ્ટમ. ચાલો જા દે તો બધું, તો અહીંયા તો આખું
આયુનો ક્ષય તો નથી, આઠમાં આયુ જે છે છેલ્લો છેલ્લો ભાવ હોય, કેવળ જ્ઞાન થઈ ગયા પછી આયુનો તો ક્ષય છે જ થાય ને, કે એને ધીમે ધીમે થતો જ નિરંતર.
આયુષ્યનો ક્ષય તો એ એક ભાવ પૂરતો થાય, તો પાછી બીજું તરત જ શરૂ થાય છે ને, અને જે ફરીથી ન થાય એ તો ચૌદમા ગુણસ્થાનના છેલ્લે સમયે, છેલ્લે સમય થાય, કેવળી જ્યાં સુધી કેવળી રૂપે છે ત્યાં સુધી તો એમને આયુષનો ઉદય છે, પછી છેલ્લે જયારે ચારેક અગાતીનો થાય ને ત્યારે એનો ક્ષય થઈ જતો, એક ભાવ પૂરતો ક્ષય થાય, પણ તરત જ બીજા સમયે શું થાય છે, શરૂ થઈ જાય બીજા ભાવનો આયુષ્ય થઈ જાય. અહીંયા ભલે વચ્ચે ત્રણ સમય લાગે વિગ્રહ ગતિમાં, તોય પણ નવા ભાવનું પાછું શરૂ થઈ ગયું છે આયુષ બધું, એટલે આમ આયુષનો ક્ષય કહીએ, પણ પાછું બીજા સમય શું થઈ જાય છે, આ તો એવું નિર્વાણ થયું કે આયુષનો ક્ષય થયો પણ નવો હવે શરૂ નથી થયો, એ નિર્વાણ છે. તો અહીંયા બધું આ અનુકૂળ પ્રકાર માટે, હવે જો એ કીધું લૌકિકમાં આવી બધી અન્ય માનતા ચાલતે, પણ અંદરમાં કામ કોણ કરતું હોય છે, કર્મનો ફેક્ટર, જે જૈન દર્શન સિવાય ક્યાંય નથી. બારમાં તો એક શું માનવું, કાં તો ભગવાનની લીલા છે, પછી પોતાને કઈ ન થાય તો ભાઈ આપણા નસીબ એવાય એમ, પણ આખી એક સિસ્ટમેટિક એક રચના છે, જેને કે શું કહે તમે, એને શું કહો, સિસ્ટમેટિક મિકેનિઝમ, મિકેનિઝમ કે ને બધું, કે તમે જેવું જ કોમ્પ્યુટરમાં નાખ્યું હાર્ડ ડિસ્કમાં એવું જ તમે કમાન્ડ આપો તો શું થાય, સ્ક્રીન ઉપર દેખાય શું છે બધું મિકેનિઝમ ગોઠવેલું છે ને અંદરમાં, એવી રીતે આ કુદરતનો છે. જેવા પરિણામ કરો એવું ફિટ ક્યાં થાય? પૂતગલ કર્મમાં. પછી જયારે એનો ટાઈમ આવે ત્યારે જેમ ઓલમ કમાન્ડ આપો એમ અહીંયા એનું શું થાય? ટાઈમ આવે ત્યારે શું થાય? આપણને ફરીથી સ્ક્રીન ઉપર એ દેખાય છે. તો એ રીતે અહીંયા કે અને તો હવે શું નક્કી કરવું? માટે સત્યાત દ્રષ્ટિ વડે નિર્ણય કરીને, જો આ સ્ટેપ બાય સ્ટેપ કહે છે. પેલું શું છે? સત્યાર્થ દ્રષ્ટિ, સત્યાર્થ સાચી દ્રષ્ટિ વડે, સાચી દ્રષ્ટિ વડે, શ્રદ્ધા વડે, સ્વીકાર વડે, બધું એમાં. પછી જ્યાં શ્રદ્ધા સાથે છે ત્યાં જ્ઞાન પણ એને સાચું છે, એના વડે નિર્ણય કરીને. શા માટે આવું બધું આટલો બધો શબ્દ વાપરવો પડ્યો? સત્યાર્થ દ્રષ્ટિ વડે અને એ પણ નિર્ણય કરીને. આગળ આવી ગયું આપણું બધું. કુળ પરંપરાથી સમાજમાં ચાલે છે અથવા એક અનુમાન કરી લીધું સમાજમાં ચાલે છે એ રીતે નહીં, પોતે પોતાનો નિર્ણય કરીને. અને સમયસારમાં જવાબદારી આપી છે ને આપણને આચાર્ય દેવે, શું જવાબદારી? આ તો નિર્ણય ઉપરાંત અનુભવ કરવાની વાત. તો અહીંયા તો કઈ કમસે કમ પેલા નિર્ણય તો કર તું. હજી નિર્ણયના ઠેકાણા નથી ને કે મને ધર્મ થઈ ગયો તે એમ નથી. તો સત્યાર્થ દ્રષ્ટિ વડે, નિર્ણય વડે, સર્વ સંકલ્પ છોડી. સંકલ્પ એટલે શું આવે છે? સંકલ્પ વિલીન, સંકલ્પ વિકલ્પ જાલમ આવે છે. નવમો કળશમાં બરોબર છે. એમાં સંકલ્પ વિકલ્પ નો શું અર્થ એવું છે? સંકલ્પ
લાંબો જે હોય ને,
હજી 14મી ક્લાસ તો નથી પહોંચ્યા. હજી પહેલું સંકલ્પ એટલે કે એક નિર્ણય, શ્રદ્ધાની વિપરીતતા, શ્રદ્ધાની મિથ્યા. સંકલ્પે ને અમે નિર્ણય કર્યો એમ, એટલે બહારમાં વિચાર કરી અથવા તો નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મમાં પોતાપણાની કલ્પના, નિર્ણય, એનું નામ સંકલ્પ. અને જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં ભેદ જાણવો એનું નામ વિકલ્પ. વિકલ્પ એટલે ભેદ. જો તેમાં છે 14મી ગાથા પહેલોનો જે કળશ છે ને એમાં એમાં છે સંકલ્પના અને વિકલ્પને. નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ પોતાપણાનો નિર્ણય કરવો એનું નામ સંકલ્પ. સંકલ્પ ને સંકલ્પ લીધો, નિર્ણય લીધો છે. અને બીજું જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં ભેદ માનવો. જ્ઞેયો જુદા જુદા જાણ્યા તો એ પછી એમાં પાછો ભેદ કરવો, તો એ આખું બધું શું છે? વિકલ્પ છે. મેળું બ્રેકેટની અંદર છે 14મી ગાથા પહેલાનો કળશ. આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ છે ને, દસમો છે ને, દસમો છે. એમાં જો નીચે છેલ્લે છે ત્રણ લીટી ચાર લીટીમાં હશે. સંકલ્પ એટલે પોતાપણાનો બરોબર સંકલ્પે. અને જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં વિકલ્પ આવી ગયો. આપણે આમ સામાન્ય વિકલ્પ શેમાં લઈએ છીએ? ચારિત્રમાં, રાગમાં. અહીંયા આ રીતે ભેદ રીતે એમ. તો એ રીતે અહીંયા કે હવે સર્વ સંકલ્પ છોડી, સર્વ સંકલ્પ છોડી એટલે અહીંયા ફરીથી ચાલો આની સાથે કુદેવ આદિની સર્વ પ્રકારની માન્યતા છોડીને. ઓલામાં દ્રવ કર્મ ભાવ કર્મ કર્મમાં એ પોતાપણાને એમ અહીંયા પોતા એમાં કઈ એનાથી કુદેવ આદિની પોતાની જે માન્યતા વિપરીતતા છે એ કેટલી છોડીને? સર્વ સંકલ્પ છોડીને. આપણા બાપ દાદા માનતા હોય કે એનાથી જ કરાય છે? આપણે બાપ દાદાની મર્યાદામાં રહેવું જોઈએ કે પૂર્વે જે કરતા હોય કરવું જોઈએ? તો પૂર્વે તો ગામડામાં રહેતા હતા ને, હાલ તો કેમ ગામડામાં નથી રહેતો? પૂર્વે જેવા ડ્રેસ પહેરતા તેવું પહેરે છે નથી? પૂર્વે તો ગરમીમાં ને એમાં રહેતા હતા, પંખા નહોતા, ઇલેક્ટ્રિકસિટી નહોતી, તો ક્યાં રહે છે? અથવા બાપ દાદાને કોઈને એક્સિડન્ટ થયો તો આપણે એક્સિડન્ટ કરવો ને, કારણ કે એને કર્યું એવું કરવાનું ને, એટલું જીવનમાં. અને જયારે છે ને ફરીથી જરૂર લાગશે ને તો બાપ દાદા ગામડામાં રાખે ને પોતે શહેરમાં વયો જશે કે ભાઈ ના કમાવાનું હમણાં થાય. તો જ્યાં જરૂરિયાત લાગે તો ત્યાંથી પણ ફરક પાડે છે પોતે. દાદા અભણ હોય ને પોતે તો કઈ જ એજ્યુકેશનમાં આગળ હોય તો કેમ ન્યા બધે નથી. જીવનમાં જ્યાં હિત લાગે ત્યાં પોતાનો નિર્ણય બહુ જરૂરી છે. એમાં પછી સમાજ કે કુટુંબ કે પરિવાર મા બાપનો એ પ્રકાર. હા, તારી એક જવાબદારી સોશિયલ છે, જુદી વાત છે. બાકી જ્યાં હિત આહિતનો જ્યાં નિર્ણય હોય ત્યાં પોતાનો હોવો જોઈએ. તે અહીંયા કે સકલ સંકલ્પ છોડી જો આવ્યું હવે એ નાસ્તી તો અસ્થિમાં પોતાના સુદેવમાં જ આવી ગયો. તો ઓલું કોણ આવ્યું? કુદેવાદીમાં સંકલ્પ છોડીને થઈ ગયું સામ સામે. સર્વ સંકલ્પ પાસે, સર્વ એટલે બધો જ, નાના થોડું ઘણું થાય હવે અમારા શું છે સંબંધી છે એમાં ખાસ તો શું હોય, શું હોય ખાસ બનાવી હોય તો વ્યવહારિક ને બધા બહારના. તો ભાઈ એનું પછી રાખવું પડે ને, નહીં તો બધી તકલીફ પડે ને સંસારમાં. અમારે તો સંસાર કેવો રાખવો છે? ટકા નહીં, એના સરસ શબ્દ આવે કાઠિયાવાડ છે ભૈરવ ભાદર આમ કે આમ બરોબર રાખવો છે ને. હજી તો કાંઈ આત્મા હિતને ગુજરાતી શું કહીએ નહીં, સાવ સાવ પડી નથી જેમ કે દરકાર નથી. હજી તો બધું સંસારના સંબંધો હતી, સંબંધ છે એને બંધ રૂપે લાગ્યા જ નથી, સંયોગ સ્થાપિત. અહીંયા કે સુદેવમાં જ આસ્તિક્ય બુદ્ધિ લાવવી યોગ્ય છે. આસ્તિક બુદ્ધિ એટલે એ જ યથાર્થ છે, સાચા છે એવો એક વિશ્વાસ, એવી એની પ્રતિ છે. આસ્તિક્યપણું, અસ્થિપણું, એનું સાચાપણું, એવો એને વિશ્વાસ એને અંદરમાં લાવવી યોગ્ય છે. કર્મ કાર્ય તો કર્મના ઉદય આશ્રિત જે થવાનો હશે તે જ થશે, બરોબર ને? કર્મના ઉદય આશ્રિત જે થવાનું એ થશે, બરોબર ને? બરોબર ને? એટલે અમે તો ગમે ખાય પીએ જે હશે એનો ઉદય થશે. અને જયારે ધર્મ થવાનો છે ત્યારે થશે. કર્મ જયારે મારે જશે ત્યારે ધર્મ થશે. આમાં લખ્યું છે કર્મના ઉદય આશ્રિત જે થવાનો હશે તે થશે. હવે આ પોતા ન ગમે ત્યારે અપેક્ષા બોલી લેવું, એટલે પછી કઈ મૂંઝાય ને આપણે, એમાં કઈ પકડાય જ નહીં. ફરીથી આ જે શબ્દ છે એ કેને માટે છે? સંયોગને માટે છે. પેલું છે ઉદય આશ્રિત. કર્મના ઉદય આશ્રિત શું થઈ શકે? સંયોગ થઈ શકે. બાકી ભણતીનું કાર્ય તો પોતાને પુરુષાર્થ બે છે, સંયોગ ઉદયાધીન, પ્રણતી પુરુષાર્થ. બેને ક્યારે મિક્સ ના કરવા. આપણે જનરલી કરી નાખે ધર્મ તો કેવો થશે? કર્મ ઉદયાધીન અને સંયોગ તો હું મહેનત કરીને કમાય, હું નામ કરીને કમાય. જ્યાં પોતાનું ચાલે નહીં ત્યાં પુરુષાર્થ લગાડવો છે, અને જ્યાં પોતાનું પુરુષાર્થ લાગે ત્યાં પ્રમાદ કરવો, ત્યાં કર્મ ઉપર નાખી ગયો. સાવ જ રિવર્સમાં બે કરી છે ગાડી આપણી, ઊંધી જ કરી છે. ફ્રન્ટમાં જવું છે ને ક્લચ, ક્લચ જ કે ને શેમાં નાખ્યું? રિવર્સમાં નાખ્યું. પછી એક્સિલરેટર દબાવો તો શું થાય? પાછળ જાય. એવું કર્યું છે આપણે અહીંયા. તો એ પોતાને કે મારા પરિણામ માટે હું જવાબદાર છું, જેવો પુરુષાર્થ છું એવી જ પ્રણતિ છે. અને બારમાં જેવો એક કમસે કમ આવું એક અનુમાન જ્ઞાનમાં વિકલ્પાત્મક નિર્ણય શું થશે? કેટલાય નિરર્થક, નિરર્થક કહું છું, ગમે એટલા બહારના વિકલ્પ કરશે એટલે અહીંયા કઈ બદલાઈ જવાનું છે? બહુ આપણે ચિંતા કરીએ કે આ જ્ઞાતો છે પણ આમ સરખું છે, સેફલી ડ્રાઈવ કરે તો સારું, રાત પડે તો રોકાઈ જાય તો સારું, બપોર પડે તો થોડા આરામ કરી લે. એ વિકલ્પો કેટલા સાર્થક છે? નિરર્થક છે. ફ્રૂટલેસ, કાંઈ એનું કાંઈ ફળ ન મળે, કોઈ પરિણામનું ફળ તો મળે એવું અમે તો સમજાતા, અને તમે કહો છો એનું કાંઈ ફળ ન મળે. અકિંચિત, અરે ચોક્કસ મળશે. કોઈ પણ પરિણામ ફળ દીધા વગર નથી જવાના, તે વખતની આકુતા ચોક્કસ મળવાની. સંયોગમાં અકિંચિત કરશે, સંયોગને માટે નિરર્થક છે, અકિંચિત કરશે, પણ તારા વેદન માટે તો ચોક્કસ એનું ફળ આકુરતાનું એ મળવાનું છે. તો એ આવું બાર માટે તો એવું જ કરજે, કોઈ દી ચિંતા ના કરજો કે કોઈ મને આવીને અપમાન કર્યું, મને હેરાન કર્યું તો શું વિચારવું, મારા પોતાના કર્મના ઉદયને આશ્રિત આવો સહયોગ બન્યો છે, એમાં કોનું બુરું થયું છે, અસાતાનો ઉદય આવે એમાં કોનું બુરું થાય, આપણું કે ઓલો કરનાર જે હોય એનું, કોકનું તો થાય, ઓલા આપણને ઓલો હેરાન કરે તો કોઈનું ન થાય, તો વાંધો નહીં ને હવે કોઈને હેરાન કરવામાં, જો પછી ન્યા પાસે હજી અપેક્ષા આવી જાય, પહેલું ઉદય છે એનાથી કોઈનું નથી, હા એણે ક્રોધના પરિણામ કર્યા તો એને નુકસાન છે, અને એક હું જો ક્રોધ ના કરીશ તો મને નુકસાન, પણ હું જો જ્ઞાતા ભાવમાં રહીશ તો મને કાંઈ નુકસાન થવાનું, ઉદય છે એનાથી કાંઈ થવાનું નથી, પોતે એ પોતાના ભાવના પૂર્વના નિમિત્તે એક યોગ બન્યો છે, હવે શું કરવું એ તારા ઉપર ખ્યાલ રહેશે, તો આ રીતે આટલું શું થઈ જાય આનાથી, નિર્ભાર, નિર્ભાર એટલે આખા વજન દુનિયાના લઈને બેસે છે, અને આમ કરવું જોઈએ ને આમ કરવું બરોબર ને, છાપા વાંચીને તો એ જ કરીએ ને, કામ શું કરે સરકારે આમ કરવું જોઈએ, આપ આવી નહીં દુનિયાભરની ઓલા આમ કરવું તું ને આમ કર્યું તું, આમ રહી માં આવો તો આમ જીતી જાત ને આમ ક્યાં બધા જેને કહે એક તણ ગુસ્સીમાં જી કહે તણકલાના ટુકડા કરવાની તાકાત નહીં, અને આખા દુનિયાનો કરવાનો બોજો લઈને બેઠા છે, અને એનું નામ શું છે, અનંતાનો બંધી કસાય છે, અનંતાનો એક બહુ રીતે વિચારે છે, એક જેનો કરતા નથી એનો કરતા પણ હું માયનું એ એક કસાય, એટલે આમ એક, અને અનંતમાનું થાય તો અનંત કસાય થઈ જાય, સિમ્પલ છે, એક એક પર પદાર્થ જેનો કરતા નથી એનો કરતા માયનો એ એક ભૂલ, અને અનંતને માયના તો અનંત ભૂલ થઈ જાય, અનંતાને અને એના અનુસરીને અનંત બંધ થવાનો, અહીંયા કર્મના ઉદય આશે થશે એમ નિશ્ચય રાખીને પોતે એ સંબંધીના કર્તાપણાના સ્વામિત્વપણાના એકત્વના બધા વિકલ્પો છોડવા જેવા રાખવા, પણ ધર્મ છોડવાથી ઇષ્ટની પ્રાપ્તિ થવી સંભવતી નથી, કુદેવાદીને માને છે એમાં તો આખો ધર્મ છૂટી જાય છે, ઓલું નિશ્ચય રાખજે ભલે એકવાર પ્રતિકૂળતા આવે પણ તો પણ એટલું નિશ્ચિતતા ધીરજ રાખજે કે તો ઉદય છે, ઉદયથી મારા પરિણામમાં કાંઈ ફરક પડતો નથી, પણ ધર્મ છોડવાથી ઇષ્ટની પ્રાપ્તિ તને અનુકૂળતા મળે એમ નહીં, અરે કુદેવાદીને માનીશ તો તારું તો નિશ્ચિતપણે અહીં થવાનું છે, તું ધર્મ છોડીને કુદેવાદીમાં જાય એટલે તારું ભલું થશે, એવું ક્યારેય કોઈ કે કેમ કુદેવાદીને માનનારા અત્યારના અબજોપતિ ને બધા હોય છે ને વેરા સેલિબ્રિટીઝ હોય છે બધા, બધું આર્થિક સામાજિક શારીરિક બધું ઘણું સારું હોય છે ને, હા એ કોણ જોવા ગયું છે, અમે તો અત્યારના જોઈએ ભાઈ, અત્યારની કુદેવને માને તો આનંદ થી રહે છે, અને અહીંયા અમે વર્ષોથી માનીએ કરીએ બધું જ એના પ્રમાણે કરીએ તો કઈ નથી અમને તો મળતું, અમને તો અત્યાર ના જોવે, નેક્સ્ટ કોણ જોવા ગયું છે, અહીંયા તો રેડીમેડ જોવે, આ તો એના જેવું છે કે પૈસા અત્યાર ના આપી જાવ તો આવતા ભાવે તમને માલ આપી, તમે ન્યા તો એમ કહો કે લે યાર રોકડા પૈસા છે તો રોકડા લાવ, તો એવું બધું આખું અમે નો એટલું સુખી છે ને, એના દુખી છે, એની વાત એની વાત એ જાણે આપણે તો દુખી નથી ને, આપણે તો દેવા શું આપણે એના દુખી છે, આની પેલા કુદેવ ને માનતા તો અમે ખાઈ પીને મોજ કરતા હતા, અહીંયા આવ્યા તો ખાઈ પીને મોજ કરીએ છીએ, એમાં ફરક ક્યાં, શું છે કુદેવ ને માનતા તો ખાઈ પીને આનંદ થી રહેતા હતા, અને અહીંયા આવ્યા તો રહીએ છીએ બે માસ, હા શું કઈ ફરક નથી ને, એ તમે બધું માનો છો, ખાવ પેલા પેલા ખાવા પીવાનું મળતું, તને અહીંયા આવ્યા એટલે ખાવા પીવાનું નથી મળતું, છે ને બધું મળે છે ને બધું, તો પછી શું ફરક શું ફેરણો? અહીંયા કે છે કોઈ પણ કાળે એવી શું નહીં કરતો, કલ્પના પણ કરતો નહીં, નિંદ્રામાં પણ કરતો નહીં કે હું કુદેવાદી માને તો ઈષ્ટ નહીં મળશે અને ધર્મને છોડીશ તો મને ઈષ્ટ નહીં થશે, એવું ક્યારેય થતું નથી. એક બહુ જ વિચારવા જેવું છે. કોઈને પણ કુદેવાદીને માને છે તો એના એક અલ્પ કસાયની મનતાના સ્થૂળ પુણ્ય છે એને ભોગવશે, પણ અંતે તો, કારણ કે એ અલ્પકાળના છે એટલે વહેલું છે. બાકી મિથ્યાત્વની ધારા છે તો માંડ અનંત કાળે યોગ મળશે એવી દશા હોય જશે. બે છે ને એની પાસે, કેવું છે બે પાપ? એક મિથ્યાત્વનું મોટું પાપ છે અને કુદેવાદીને માને ભલે ત્યાં થોડી કસાય. એમાં ઓલું કેવું છે, અલ્પકાળનું અલ્પ છે એટલે એ કદાચ એકાદ ભવ કરશે, પણ મૂળ પાયામાં શું કર્યું છે? જેમ કોઈ બાવળનું કેવું હોય તો એ આમ શરૂઆતમાં કદાચ શું હશે, કદાચ થોડા પાંદડા હશે, કદાચ લીલું, પણ સાથે ઓલા જે કાંટા મોટા થશે ને ત્યારે ખબર પડશે તમને. એમ અહીંયા થોડાક પુણ્ય હશે એવા એકાદ દેવનો નાનો ભાવ કરશે, પણ અંતે તો શું છે, ક્યારેક કલ્પના કરી છે ને, છ ઢાળો વાંચ્યું છે ને, પેલી ઢાળ માસે ની વાત છે, ચારેય ગતિમાં દુઃખ છે એનું છે ને. શરૂઆત ક્યાંથી કરી છે? દુઃખમાં પણ ચાર ગતિમાં શેનાથી કરી છે? એકચ્યુઅલી પેલા કેવું, તિર્યંચ, અને તિર્યંચ માં પણ એકેન્દ્રી. એમ નિગો તો કોઈ ગતિ નથી, ગતિ તો કઈ છે? ચાર જ છે. તો એ નિગોધ ના જીવ વિષયમાં આવે તિર્યંચ, એટલે તિર્યંચ માં એ આખી નિગોધ, કે જ્યાં જીવનો સૌથી વધારે ટાઈમ ગયો છે એટલે માટે ત્યાંથી શરૂઆત કરી, અને એની પછી અંતે છેલ્લું ક્યુ આવ્યું, એના પછી કોની વાત કરી? તિર્યંચ પછી આ બધા એકેન્દ્રી અસંગની ની વાત કરી, પછી સંગની, સંગની માં પણ વાઘ સિંહ આદિ ને બધા મન વાળા કર્યા ને, એના પછી કોની વાત કરી? નરક ની વાત. નરક પછી કોની વાત કરી? મનુષ્ય પછી કોની વાત કરી? અને દેવ માંથી પછી કોની વાત કરી? વિચાર કર્યો જો શું થઈ ગયું, જે થોડા કુદેવ ને માટેના સાથે કસાય મનતા જે વાત આવી થોડાક ભોગે, પણ સાથે હજી શું ચાલુ રહ્યું હતું? મિથ્યાત્વ અનંતાનું બંદી કસાય. તો અંતે ક્યાં એક વિચારવા જેવા, એકેન્દ્રી માં ગયા, દેવપર્યામાં શું હતું? ત્રણ જ્ઞાન, અને એકેન્દ્રી માં કેટલું જ્ઞાન? કેટલું જ્ઞાન હવે લીધું? ત્યાં કેવા પુણ્ય અને અહીંયા કેટલી પુણ્યહીનતા, વિચારવા જેવું છે. સાવા તો એટલે મોટો આંતરો પડી ગયો, ભલે જ્ઞાન અલ્પ, પણ ઓલું ક્યાં ત્રણ જ્ઞાન ખીલેલો ક્ષોભ અને અલ્પ, એમાં પાછા સીધા તો નિગતમાં ના જાય અને ઓલી અમુક વનસ્પતિમાં જાય ગમે એવું ને, પણ અંતે જોયું કે શું આવ્યું, કોનું ફળ આવી ગયું. હવે જેમ શ્રીમદજી કહે ને, શું કે સમ્યક દર્શને શું નિયમ લીધો છે? સમ્યક દર્શને એવો નિયમ લીધો છે કે મને જે ધારણ કરશે એને નિયમથી ચોક્કસ શું કરાવી? મોક્ષ. મેં મિથ્યાત્વે શું નિર્ણય કર્યો છે, નિયમ લીધો છે? સખડાવી. કોણે કર્યું છે એવો નિયમ? કોણે લીધો છે? અને છતાં મિથ્યાત્વને હોસ્તી કરીએ છીએ, એટલે હજી રખડવું છે થોડું. એક વાર આ તો મારી આવે બધું, એક વાર પછી આમાં નહીં થાય. આપણે એકવાર અમસ્તું વયું જ જવું છે. હવે એકવાર જેમ કહે ને, કોઈ હવે જવું જ છે તો એકવાર બધાને મળતા આવે પાસે, તો અમેરિકા જશું તો ક્યારે આવશું મળશે? જીવનમાં સારી ભાવના છે તેના માટે ફરીથી ભાવના માટે વિકલ્પ જોવે કે ભાવના પ્રમાણે પુરુષાર્થ જોવે? શું છે, આપણે ભાવના તો ઘણી બોલવામાં બહુ હોશિયાર છે એટલે બોલી તો નાખે, પણ ભાવના પ્રમાણેના પ્રણમન માટે વિકલ્પ જશે કે પુરુષાર્થ? અને ત્યાં બધા શું થાય છે, આપણા પછી પગલા પાછા હટે છે. અહીંયા આ રીતે આમ જોયે નહીં બધા, હવે બધા એ બધા એ બધા જે છે ને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જેવું એવા માટેની વાત છે. બાકી જે આત્માના સાધક હોય છે એ તો બધા મનુષ્યમાં જ આવે. આ તો જે આખી જીવન દેવ પર્યાયમાં એવું ના સમજી લો બધા દેવો છે બધા અહીંયા ભગવાનની વાણી સાંભળવા ને બધે જાય, એવું ન હોય. એવું ફરીથી એક પહેલું હા પાંચ ઇન્દ્રિયના વિષય ના સંસ્કાર લઈને ગયા છે અને ન્યાય સીધા મળત ન્યાય. કોઈ પણ એક વ્યક્તિ છે કોઈ એકદમ હરવા ફરવાનું જેને મન હોય એ કોઈ નવી કન્ટ્રીમાં કે નવી સિટીમાં જાય તો પેલું શું યાદ કરશે ક્યાં વિઝિટિંગ પ્લે બધા છે? એક અભિપ્રાય છે એ પ્રમાણે બાયમાં થઈ જવાનું જ છે બધું. અહીંયા આ સંસ્કાર લઈને ગયા છે થોડા પુનતા સાથે પણ અંદરમાં પાંચ ઇન્દ્રિયના વિષયોનો તો રસ રહી ગયો છે. ત્યાં ઉત્પન્ન થતા પેલા એમ જ કહેશે ઓહો આવ્યા છો ચલો અહીંયા શું શું છે આમ જોઈને જ આ એ સાધક આ એટલે એટલા માટે કેવું સંસ્કાર પેલા એટલા દ્રઢ કર પાત્રતા એટલી તૈયાર કરના કે શું બદલે ક્ષેત્ર બદલે કાળ બદલે ભાવ બદલે સંયોગ બદલે પણ અંદરની સંસ્કાર એ બદલેની જાગૃત રાખ્યા. ચલો અહીંયા તો આગળ તે ધર્મ છોડવાથી ઈષ્ટની પ્રયોગ ક્યારે પણ શું છે સંભવતી નથી. અન્ય મતવાળા પણ એ જ પ્રમાણે કે પોત પોતાના ઈષ્ટને નમન કરે શો કોઈ ઈષ્ટ વિણો હણા પરશરામ નમે તે મૂરખ હોય. શું કીધું કઈ સમજાણું કઈ આવું? પોત પોતાના ઈષ્ટને બધા નમસ્કાર તો કરે છે પણ કોને નમસ્કાર કરે છે? જે પોતાનું જ કલ્યાણ નથી કર્યા એને મૂરખ થઈને નમીને કે મારું હવે ઈશ કરો. જે મોલા પાસે બીમાર ડોક્ટર પાસે દવા લેવા જાય, પાણીમાં ડૂબતા પાસે સ્વિમિંગ શીખવા જવું પાડીને. અહીંયા શું છે ઈષ્ટ વિહુણા જેને પોતે જ દુઃખી છે. અને જીવનમાં કોઈ કે ભગવાન ભક્તોને દુઃખી જોઈને જન્મ લે ને તો પેલો જ પ્રશ્ન ભક્તોને દુઃખી જોઈને ભગવાન દુઃખી થયા કા સુખી થયા હતા? તો દુઃખી ભગવાન છે ને તમે એને કયો પાછા કે મારે દુઃખ ટાળો. એક નામે બધા હોય કોઈ વાંચ્યું હશે ને અહીંયા સૌરાષ્ટ્રમાં દુઃખી શ્યામ બાપુ એનું ટાઈટલ મૂક્યું છે. હવે એક જ આ ગ્રંથ આવે એટલી ભાર કે આપણે કોને મૂકીએ છીએ દુઃખી અને પાછા એને માને ક્યાં કાંઈ વિવેક જ્ઞાન વગર કેવું દશા થાય છે? તો એમ સ્વયં પોતે દુઃખી સ્વયં પોતે રાગી દ્વેષી છે અને ભગવાન અમારા રાગ દ્વેષાળ. અને એટલા માટે બહુ જ જૈન દર્શનમાં પણ એક પ્રવચન સારમાં આવે છે સિદ્ધ ભગવાનની વ્યાખ્યા. શું છે પ્રવચન? સિદ્ધ ભગવાન કોને કહેવાય? લોક અગ્ર બિરાજમાન સિદ્ધ થી એ નિયમ સારની છે એ નહીં. આ એક સુંદર છે જે કાંઈ નિયમ સાર છે જે કાંઈ ઈષ્ટ છે તે પ્રાપ્ત થયું છે અને જે કાંઈ અનિષ્ટ છે તે નાશ થયું છે. શું છે સિદ્ધ અલ્ટિમેટ આર્યન ભગવાનમાં એ રીતે સુખ આનંદ થઈ ગયું પણ છતાં હજી એ ચાર પ્રતિજીવી અથવા તો ઔદયિક ભાવથી વિચાર કરીએ તો હજી સંસારી છે. જેને કે આંગળી ચીંધી પણ ના શકાય સોનાની થાળીમાં શું કહેવાય મેઘ લોઢાની કેમ એવું પણ સિદ્ધમાં નથી રહ્યું. અને એટલા માટે સિદ્ધ સ્વભાવ્ય મુખ્યપણે કહેવાય. પછી અરિયંત લઈને એના આનંદ ચતુષ્ટયની એ વાત જુદી છે. બાકી સાધ્ય તરીકે સમયસારમાં જેમ પહેલી ગાથામાં કોને યાદ કર્યા છે સિદ્ધ ને યાદ તો એ રીતે અહીંયા કે જે કાંઈ ઈષ્ટ છે આત્માને હિત કરનારું જે છે એ જેને પ્રાપ્ત પૂર્ણપણે થઈ ગયું અને અનિષ્ટનો કેવો થઈ ગયો છે પ્રણતિમાં તો નહીં એક ક્ષેત્ર આવગા સંબંધમાં પણ નહીં. એમ કહે ને કોઈ ગુનો ને એવું કરે ને વારંવાર ને એનું કરે તો શું કરે એનું કોર્ટ કે ગવર્મેન્ટ શું કરે? આમ તક નહીં જોવું. તડી પાર ગુજરાતીમાં કહે ને તડી પાર એટલે એનાથી બહાર એમાં આવવાનું જ નહીં. દેશ વટો તો બીજા મોટા એક દેશ થી બીજા આ તો પેલા અમુક એરિયા વાઇઝ સ્ટેટ ની બહાર સ્ટેટ માં આવું નહીં અથવા કોઈ નગર નહીં આવું એમ અહીંયા સિદ્ધ ભગવાન ને શું થઈ ગયું છે બધા તડી પાર હવે કોઈ દે થવાના જ નથી એમને બધા. તો અહીંયા કે પોત પોતાના ઈષ્ટ ને માનીને નમે પણ વિચારતા નથી કે એ પોતે જ ઈષ્ટ વગરના દુઃખી છે અને આ નમે તે મૂરખ હોય એ મૂરખ હોય એ હોય. ચાલો આગળ. હવે કોઈ પાછા આર્ગ્યુમેન્ટ કરે છે વળી તે કહે છે કે એટલે જે પ્રશ્નકાર છે જેને હજી કુદેવાદીને થોડુંક અમારું રાખો, ગુરુદેવસિંહને એક ઓફર આવી હતી એ બધી, શું આવી હતી? 51 અને એ સંપ્રદાયમાં હતા ત્યાં. પછી સંપ્રદાય છોડ્યા પછી મુંબઈથી એક દિગંબર જૈન આવી હતી. ઓલું તમે આપ બધા જોયું જ હશે, કાલબાદ દેવીમાં પાર્શનાથ ભગવાનનું મોટું એક દિગંબર મંદિર થયું. એ આખું એટલે એક ભાઈ જ પોતાના ખર્ચેથી આપવું, કે ઘણા વર્ષો ચાલ્યું એ કાલબા દેવી રોડ ઉપર. નહીં નહીં નહીં, કિકા સ્ટ્રીટ એ નહીં, કાલબા દેવી રોડ ઉપર છે. એટલે આપણે પોટાન એક્શન સુધી પહોંચીએ પહેલાં કાલબા દેવી. ઓલું જે છે એ કિકા સ્ટ્રીટ, એ તો ગુલાલવાડી બીજું છે એ. આ તો એમાં એ ભાઈ હતા, એણે એક ઓફર મૂકી કે આપણા મમોક્ષ સાથે, કારણ કે મુંબઈ રહેતા ને બધા, થોડુંક કાંજી સ્વામી ઢીલું મૂકે ને અમે ઢીલી, અમ તો બે આપણે જેમ કહે ને ગીવ એન્ડ ટેક. ઓલું વેપારીને ચાલતું હોય ને કે ભાઈ તારું જાય મારું જાય, આપણે વચન કર નાખીએ ને. ઓલા કે હું 5,000 જ આપીશ, ઓલો કે હું 10,000, એક ઓછું નહીં લે. અંતે 7.5 પતાવે ને બધું, એમાં અહીંયા કરી લેવું જોઈએ ને નહીં તો સારું ને, એકબીજા મળે આપણે તુલનાનું, જેને કોમ્પ્રોમાઇઝ કરતા શીખવું જોઈએ, બહુ રિજિટ નહીં રહેવાનું, થોડુંક પ્રેક્ટિકલ, બી પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ. હા, આવું જે તારે કરવું હોય ને તો થાળું છે ને ઝેર સાથે થોડું કોમ્પ્રોમાઇઝ કરજે, પછી કાંઈ વાંધો નહીં, ઝેર હું લઈશ પણ થોડું માઇલ્ડ લઈશ. હા ચાલશે ને ત્યાં કોમ્પ્રોમાઇઝ નહીં, સરપ કાઢી નહીં ચાલે, મને વીછી કાઢશે નાનું તો વાંધો નહીં થોડું નહીં. ના પોલું છે ને તો એ તો બહુ ન જ અસર પડે, ઓલું તરત જ ઇમિડિયેટ, ઓલું શું કહેવાય પોઈઝન કેવું હોય, ઇન્સ્ટન્ટ થાય, કયું કઈ સાયનાઇટ કે એવું નહીં, આપણને ધીરું ધીરું ચાલશે આપણને. હા એવું બધું રિજિડ નહીં થવું, બહુ બધું કોમ્પ્રોમાઇઝ આપણે પ્રેક્ટિકલ થવું છે. અહીંયા કહે છે કે એ દલીલ કરે જે સાચા અંતકરણથી પૂજે છે તેમને તો ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. જો ઓલાય કહી ને કઈ ન થાય તો કહે એનું બુરું મનથી નહીં કર્યું, અર્ધકચ્છપથી કર્યું હશે, બાકી અંતઃકરણથી અરણથી, એટલે બરાબર વિશ્વાસ રાખીને બધું કરો તો એને ફળ તો પ્રાપ્ત થાય. તો એમાં હવે સમાધાન ઉત્તર, જ્યાં કર્મના ઉદયથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે ત્યાં તો તું તેને કુદરદાદિકની કરી બતાય, અને જ્યાં ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી કે અનિષ્ટ પ્રાપ્તિ થાય ત્યાં તો કહે છે સાચા અંતઃકરણથી ન કરે. તો ન્યા ઓલા ઉપર ન નાખ્યું, ન્યાસ કોના ઉપર નાખ્યું? એના વ્યક્તિ ઉપર જવાબદાર છે. જયારે અનુકૂળ એવું માન્યું અને થયું ત્યારે કોના ઉપર નાખ્યું? કે આ કુદેવા એના તાને ઉપર આશીર્વાદ કર્યા તને, કોઈ નવલો હોય ને. અને જયારે ન થયું અરે તે હરખી નહીં કરી. અરે ભાઈ તો એનો અર્થ કે ને તો જયારે મેં કરી હતી ત્યારે મારા પુણ્યથી થયું હતું, અને અત્યારના નથી થયું મારા પાપના ઉદય. એમાં વચ્ચે બીજાને શું કામ ઇન્વોલ્વ કરે છે કે જયારે જ્યાં કર્મના ઉદયથી ઈષ્ટની પ્રાપ્તિ થાય, ફરીથી અનુકૂળ સામગ્રી મળે છે એ શેનાથી મળે? કોઈના આશીર્વાદથી મળે કે આપણી મહેનતથી? એમ ને, આ બે માંથી ઓપ્શન આપે એમાં કે નહીં. સીએ ની એક્ઝામ આપી એટલે તો મહેનત કરીને અંતે પાસ થઈ ગયા કે નહીં? મહેનત એના પણ તો પેલી વાર પૂર્ણમાં પાસ થઈ જવું હતું એ બસ એ તમને નતું એટલે તમે પાપ નો ઉદય નાખે. અમે કુદે માની છે, તમે પાપ માનો, બધું અખા છે. અમે હા બરોબર ને, એ બરોબર છે કે નહી? શું ખોટું છે? એ મહેનત ના કરી એટલે હાર્યા તો પહેલી વાર શું જીતા? પેલા કેવી રીતે જીતા હતા? મહેનત કરી એટલે જીતા હતા, ને હવે ન કરી એટલે હારી ગયા. પેલા મહેનત, પેલા શું ન થયું? હવે મહેનત કરી વધારે તો 12માં સફળ થઈ ગયા કે નહીં? એનો ધંધો અમારે 2 વર્ષ નો આવ્યો, પણ હવે તો એવો ધંધોકાર ચાલે છે બધું. ના ના એવું નહીં, કોક ના દાખલા નહીં આપણને, આપણે વધારે હાજરી હોય તો. આજ મોટામાં મોટી ભૂલ કરી લીધી છે, નિમિત્ત ને સર્વથા કરતા પણ માનવી. નો ડાઉટ નિમિત્ત ના ઉદયમાં 99% બને, કોઈ જ વાંધો નથી, પણ કરતાની જેમ 100% નહીં હોય. કરતા કેવો હોય છે? 100% હોય. તો અહીંયા કે જ્યાં કર્મના ઉદય થાય ત્યાં માને છે તો કર્મના ઉદયથી જ આ બધું થાય છે, આપણે આપણી મહેનતથી નહીં. મહેનતથી તો નહીં, જ્ઞાનના ક્ષોભથી તો નહીં, કોકે કરાવી દીધું એમ તો નહીં, સિર્ફ માત્ર ને માત્ર સાતા કર્મના ઉદયથી અનુકૂળની સામગ્રીની પ્રાપ્તિ અને અસાતાના ઉદયથી ઇષ્ટની નાશ અથવા તો અનિષ્ટની પ્રાપ્તિ એ થાય છે. તો ત્યાં તો તું તને કુદેવાદી એ કરી બતાવી માને, જ્યાં ઇષ્ટની પ્રાપ્તિ થતી નથી અને અનિષ્ટ થાય છે ત્યારે તો કહે છે સાચાથી એને નામ ભગવાનનું નહીં લીધું, સાચા અંતકરણથી ન કરે. તો હવે કઈક બતાવ તું મને, તેમનું જ કર્યું આ થાય છે એવો નિશ્ચય થાય છે તે ઉપાય બતાવ. તો હવે નિશ્ચિતપણે દેખાય, આમાં તો તે કઈ બે જુદું જુદું ઉપર નાખી દો, નિશ્ચિત શું થાય છે? તો તું કે તેમનું જ કર્યું આ થાય છે એવો નિશ્ચય થાય તે ઉપાય બતાવ, કે નિયમથી કુદરતી જ થાય એવો એક ઉપાય બતાવ્યો. તમે જયારે જયારે આમાં છે ને બે જાતના જવાબ આપો છો, અનુકૂળ થાય ત્યારે કોને કરી એના આશીર્વાદથી થયું, અને ન થતો તમે ઓલા વ્યક્તિને બ્લેમ કરો. તમે નિશ્ચિત તમે જવાબ ના આપો, કારણ હોય તો બે માં લાગુ પડવું જોઈએ કે ન પડવું જોઈએ. અગ્નિ હોય એનાથી ક્યારેક ગરમી લાગે અને ક્યારેક પછી ઠંડી લાગે, ના એમાં કઈક બે પ્રકાર હશે કઈ. ઇન્ડિયામાં આપણે રહી એટલે ગરમી લાગે, બાકી ત્યાં અમેરિકા જઈએ તો ત્યાં ઠંડી જાય. અમેરિકા જઈ આવ્યો તો કેવી રીતે ખબર પડી, કેવી રીતે ખબર પડી? કોકે કીધું એટલે ને, ક્યાંક વાંચ્યું ટીવીમાં જોયું ને, કોકે એની વાત માયનું કેવી રીતે? આપણે તો જ્ઞાન નથી ને, આપણે જ્ઞાન નથી ને, તો ભાઈ કેવી રીતે ભાઈ કોકે કીધું માની લીધું? તમે સંયોગ નો આપો, હું અહીંયા અરૂપી આત્મા ની વાત કરું, તમે છે ને રૂપી નો દ્રષ્ટાંત આપો, હું અરૂપી નું, તમે જળ નો આપો, હું ચેતન નું પૂછીશ. ચેતન હો કે જળ હો, રૂપી હો કે અરૂપી હો, એ બધા દ્રવ્ય છે અને આ દ્રવ્ય ના સિદ્ધાંતો છે, જે બહુ બેઝિકલી વિચારવા જેવું. કારણ કે આ જે ડિવિઝન છે જળ ચેતન રૂપી અરૂપી, એ કોના છે ડિવિઝન? દ્રવ્ય ના છે. અને આ સિદ્ધાંત કોને છે? એપ્લાય ટુ દ્રવ્ય, નોટ ઓનલી જીવ. જેનો જે સ્વભાવ હોય કે હોય સદા એમ આવે છે, સામાન્ય ગુણમાં એટલા માટે જે શક્તિના કારણે ના સામાન્ય ગુણમાં, સામાન્ય એ ઓલી ગુણની વ્યાખ્યા, સામાન્ય જેવી રીતે આપણે કોઈ લઈએ શું છે, કોઈ પણ એક ગુણ સામાન્ય ગુણમાંથી એક ગુણ લઈએ, કયો ગુણ લેશું? અસ્તિત્વ. જે શક્તિના કારણે જે દ્રવ્યની કોઈ દી ઉત્પત્તિ પણ ન થાય અને કોઈ દી નાશ ન થાય. કેમ એવું બધા લાગુ પડે? ના પડે. એવું જો તમે વિચાર કરો, રાખ છે એની ઉત્પત્તિ થાય છે કે નહીં? કઈ બાળીએ તો રાખ થાય, તો ઉત્પત્તિ થઈ કે નહીં? આ બધા જલ્દી બધા જવાબ બધા બહુ જલ્દી આવડી જાય, એટલે મારા પ્રશ્નમાં કઈ કિંમત જ નહીં. બધા આવશે આચ્યું કે નહીં, મકાન બન્યું કે નહીં, તો ઉત્પત્તિ થઈ કે
નહીં?
આખું એક બહુ સિમ્પલ સિદ્ધાંતો છે કે જે તે જે જોયું છે પર્યાયની ઉત્પત્તિ છે, એ કોઈ દ્રવ્યની ઉત્પત્તિ કેમ ખબર પડી? પર્યાયની ઉત્પત્તિ છે, દ્રવ્યની નથી. કે જે સિમેન્ટ ને કોન્ક્રીટ ને બધું બહાર હતું એ હવીને અહીંયા આવ્યું, તેમાં નવું હું ઉત્પન્ન થયું. જે ઉત્પન્ન થયું છે પર્યાય થઈ છે પદાર્થ, અને જો ખાલી પર્યાય તો ઓલા લાવવાની હું કામ જરૂર હતી, અહીંયા પર્યાય ઉત્પન્ન કરી લેતી છે. તો શું થયું છે? જે પદાર્થો ત્યાં થયો એનું ક્ષેત્રાંતર થયું છે, અને ક્ષેત્રાંતરમાં એક પર્યાય દેખાણી છે, નવો પદાર્થ કોઈ નવો ઉત્પન્ન થયો એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા. આમ સામાન્ય જૈન દર્શનના સિદ્ધાંતો બારમાં ઇઝીલી આપણે શું થાય વિઝ્યુલાઇઝ થઈ શકે છે, પ્રોવાઇડેડ એ રીતે જોવાની વિચારવાની દ્રષ્ટિ હોય. પણ એવી રીતે કોઈ દી વિચારતા જ નથી, સંયોગથી નિમિત્તાધીન દ્રષ્ટિથી જોવાની એટલી બધી છે કે એક પદાર્થનો સ્વયં સ્વભાવ હોય અને એનું એક સામર્થ્ય હોય એવું કોઈ દી આપણે વિચારતા નથી. ચાલો ટાઈમ થઈ ગયો.